એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના અંકમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણમાં ઉતરીશું જેણે ખરેખર માત્ર જર્મન સાહિત્ય જ નહીં પણ આખા વિશ્વ સાહિત્ય પર એકદમ અમિટ છાપ છોડી છે. હું વાત કરી રહી છું નોબલ પુરસ્કાર વિજેતા ગુન્ટર ગ્રાસની કૃતિ, એમની પહેલી અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલી ધ ટિન્ડ્રમ, જર્મનમાં ડી બ્લેક થ્રોમલ.
બિલકુલ, ધ ટિન્ડ્રમ એ ખરેખર, જેમ તમે કહ્યું, ખાલી એક નવલકથા નથી. એ તો 20મી સદીના જર્મનીનો જે ઇતિહાસ છે એના આઘાતો, એની નૈતિક ગૂંચવણો, એ બધાનું એક અદ્ભુત, ક્યારેક વિચિત્ર અને ઘણીવાર અસ્વસ્થ કરી દેતું પ્રતિબિંબ છે.
સાચી વાત. ગુન્ટર ગ્રાસ એ પેઢીના લેખક હતા જેમણે, શું કહેવાય, બીજા વિશ્વયુદ્ધ પછીના જર્મનીના એ અઘરા ભૂતકાળનો સામનો કરવાનું બીડું ઝડપ્યું.
હા, પેલું વર્ગાનિયન હાઇટ્સ બિવેલ્ટિગુમ.
હા, એ જ. એટલે કે ભૂતકાળનો સામનો કરવો, એને સમજવો, એની સાથે કંઈક અંશે સમાધાન કરવાનો પ્રયત્ન કરવો. અને આ ખાલી ઇતિહાસની વાત નહોતી,
ના ના,
પણ એક નૈતિક રીતે જે સમાજ ભાંગી પડ્યો હતો એને ફરી કેવી રીતે, મતલબ, ઊભો કરવો, એનો સંઘર્ષ હતો.
અને એમની લખવાની રીત, જાદુઈ યથાર્થવાદ, જ્યાં અશક્ય લાગતી ઘટનાઓ એકદમ સહજ રીતે વાર્તાનો ભાગ બની જાય. અને બીજું પેલું વિચિત્ર, ધ ગ્રોટેસ્ક, શારીરિક અને નૈતિક વિકૃતિઓનું એવું ચિત્રણ જે ખરેખર હચમચાવી નાખે, પણ સાથે પેલું કટાક્ષભર્યું હાસ્ય પણ હોય. 1959માં જ્યારે આ બુક આવી ત્યારે તો ભારે હલચલ મચી ગયેલી.
હા, મેં સાંભળ્યું છે. પ્રશંસા પણ ખૂબ થઈ અને વિરોધ પણ એટલો જ. અશ્લીલતાના, ઈશનિંદાના આરોપો પણ લાગ્યા હતા.
બરાબર, એટલે જ આટલી મહત્વની છે.
તો ચાલો આ જટિલ અને અનેક સ્તરો ધરાવતી કૃતિના ઊંડાણમાં ઉતરીએ. એના કથાનક, પાત્રો અને એના જે મૂળભૂત સંદેશા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે વાર્તાની?
વાર્તા આપણને લઈ જાય છે 1950ના દાયકાના પશ્ચિમ જર્મનીમાં. ત્યાં એક માનસિક આરોગ્ય કેન્દ્ર છે અને આપણો વાર્તા કેનાર ઓસ્કર માજેરાત ત્યાં બેઠો છે.
ઓકે.
ઉંમર 30 વર્ષની, પણ શરીર ફક્ત 3 વર્ષના બાળકનું. અને ત્યાં એ પોતાનો પેલો પ્રિય પતરાનો ઢોલ છે ને, ટિન્ડ્રમ, એને સાથે રાખીને પોતાની આત્મકથા લખી રહ્યો છે, મતલબ આપણને સંભળાવી રહ્યો છે.
અને આ 3 વર્ષના શરીરમાં રહેવાનો નિર્ણય એ કોઈ અકસ્માત નથી, પણ એણે જાતે લીધેલો નિર્ણય છે એમને. એક ક્ષણ કઈ હતી?
હા, બિલકુલ સભાન નિર્ણય. એ દિવસ હતો એના 3જા જન્મદિવસનો. એને ભેટમાં મળે છે એ જ ટિન્ડ્રમ. અને એ જ દિવસે એ આસપાસના મોટા માણસોને જુએ છે, એમનો દંભ, એમના સમાધાનો, આવનારા યુદ્ધની ગંધ, આ બધું જોઈને 3 વર્ષનો ઓસ્કર નક્કી કરે છે, બસ હવે હું મોટો નહીં થઉં.
શું વાત છે!
અને આ નિર્ણયને સાચો ઠેરવવા, જાણે કે તબીબી કારણ આપવા, એ ભોયરાની સીડી પરથી પડી જવાનું નાટક કરે છે, જેથી બધા માને કે પડવાને કારણે એનો વિકાસ અટકી ગયો.
અકલ્પનીય! 3 વર્ષનું બાળક આવું વિચારે અને કરે, આ જ તો નવલકથાનો મુખ્ય સંઘર્ષ બને છે. એક તરફ ઇતિહાસનો આ ક્રૂર બેહુદો પ્રવાહ અને બીજી તરફ એક વ્યક્તિનો આ કલાત્મક, ભલે ને વિકૃત, પણ વિરોધ.
હા,
પણ પ્રશ્ન એ જ રહે છે કે શું આ ખરેખર વિરોધ છે, કે પછી દુનિયા જ્યારે પાગલ થઈ હોય ત્યારે એનાથી અડગારેવું એ પણ એક પ્રકારની, શું કહેવાય, સહભાગીતા, કમ્પ્લિસિટી જ છે. આ સવાલ આખી નવલકથામાં આપણો પીછો નથી છોડતો.
અને આ નિર્ણય સાથે જ ઓસ્કરને 2 શક્તિઓ મળે છે એમ કહી શકાય. એક તો એનો ટિન્ડ્રમ, એ વગાડે ને એટલે ભૂતકાળ જીવંત થઈ જાય, લોકો અસ્વસ્થ થઈ જાય.
હા.
અને બીજો એનો અવાજ, એક એવી તીણી ધારદાર ચીસ કે કાચ તૂટી જાય, આ એના હથિયાર બને છે અભિવ્યક્તિના અને વિરોધના.
અને આ બધું બની રહ્યું છે ડેન્ઝિગ શહેરમાં, આજનું ગડાન્સ્ક, પોલેન્ડમાં. એ સમયનું ડેન્ઝિગ એટલે જર્મન અને પોલિશ સંસ્કૃતિના મિશ્રણ અને સંઘર્ષનું કેન્દ્ર, જાણે યુરોપના ભવિષ્યનું નાનું મોડલ.
બરાબર. અને જેવી શહેરની ઓળખ જટિલ, એવી જ ઓસ્કરની પોતાની ઓળખ પણ, કારણ કે એની મા એગ્નેસ છે, એનો કાયદેસરનો પિતા આલ્ફ્રેડ માત્સેરાત, જે જર્મન છે, કરિયાણાનો વેપારી છે, અને પછીથી નાઝી પાર્ટીનો સભ્ય પણ બને છે.
ઓ,
પણ સાથે જ માનો પ્રેમી છે જાન બ્રોન્સ્કી, જે પોલીસ છે અને એનો પિતરાઈ પણ. એટલે ઓસ્કરનો અસલી પિતા કોણ એ ક્યારેય સ્પષ્ટ નથી થતું, એની પોતાની વહેંચાયેલી ઓળખનું પ્રતીક.
હમ, તો કથાના પહેલા ભાગમાં યુદ્ધ પહેલાના ડેન્ઝિગનું જીવન કેવું દેખાય છે ઓસ્કરની આંખે?
ઓસ્કર તો જાણે શાશ્વત બાળક છે, એટલે એના દૃષ્ટિકોણથી આપણને એ સમયનું એકદમ ભરપૂર, લગભગ પૌરાણિક જેવું ચિત્રણ મળે છે. પરિવારની અંદર ચાલતો પેલો પ્રેમ ત્રિકોણ,
હા,
અને બહાર જર્મનો અને પોલ્સ વચ્ચે ધીમે ધીમે વધતો તણાવ, આ બધું એ જુએ છે અને પોતાના ડ્રમથી એના પર પ્રતિક્રિયા આપે છે. પેલું નાઝે રેલીવાળું દ્રશ્ય તો યાદગાર છે.
હા, એ કહો ને.
એ રેલીમાં ઘૂસી જાય છે અને પોતાના ડ્રમના તાલે એમના માર્ચિંગ ગીતને વોલ્ટ્ઝ ડાન્સના મ્યુઝિકમાં ફેરવી નાખે છે. એમની પેલી કઠોર એકરૂપતાની મજાક ઉડાવે છે જાણે.
કલાનો વિરોધ તરીકે અદ્ભુત ઉપયોગ, પણ સાથે સાથે ઘરમાં પણ ટ્રેજેડી ચાલી રહી છે. એગ્નેસનું શું થાય છે?
એગ્નેસ એ બિચારી જાન માટેના પ્રેમ અને આલ્ફ્રેડ પ્રત્યેની ફરજ વચ્ચે પીસાય છે. અપરાધભાવ એને એટલો કોરી ખાય છે કે અંતે એક અત્યંત વિચિત્ર અને ભયાનક રીતે આત્મહત્યા કરે છે.
કેવી રીતે?
સતત માછલીઓ ખાઈને.
માછલીઓ ખાઈને? શું વાત કરો છો?
હા, આ મૃત્યુ પણ એટલું વિચિત્ર, એટલું ગ્રોટેસ્ક છે કે જાણે આવનારા ભયાનક સમયનો ઇશારો કરતો હોય.
એગ્નેસનું મૃત્યુ જાણે ડેન્ઝિંગના એ નાજુક સંતુલનનો અંત લાગે છે. યુદ્ધ પહેલાની દુનિયા જાણે ભાંગી પડે છે અને પછી આવે છે 1939, પોલેન્ડ પર આક્રમણ.
બરાબર. અને પેલા ભાગની પરાકાષ્ઠા એટલે પેલી પોલિશ પોસ્ટ ઓફિસના સંરક્ષણની ઘટના.
હા, ઐતિહાસિક ઘટના.
ડેન્ઝિંગના પોલિશ નાગરિકો જર્મન સેના સામે લડે છે અને ઓસ્કર અને એનો પેલો સંભવિત પિતા જાન બ્રોન્સ્કી ત્યાં ફસાયેલા છે. અને ત્યાં એક અત્યંત ભયાવહ, નૈતિક રીતે ધૂંધળી ક્ષણમાં એવું બને છે કે ઓસ્કરના કાર્યો કે કદાચ એની નિષ્ક્રિયતા જાન બ્રોન્સ્કીના પકડાઈ જવા અને અંતે ફાંસીએ ચડવાનું કારણ બની જાય છે.
ઓહ, એટલે અહીં નિર્દોષતાનો અંત અને પેલી સહભાગિતાની શરૂઆત સ્પષ્ટ દેખાય છે.
બિલકુલ.
તો પહેલો ભાગ યુદ્ધની શરૂઆત અને વ્યક્તિગત નૈતિક પતન સાથે પૂરો થાય છે. ઓસ્કર હવે એના જર્મન નાઝી સહાનુભૂતિ ધરાવતા પિતા આલ્ફ્રેડ સાથે રહે છે. હવે યુદ્ધના વર્ષોમાં ઓસ્કરનું શું થાય છે?
બીજા ભાગમાં એની મુલાકાત થાય છે બેબ્રા સાથે. બેબ્રા એક વામન કલાકાર છે, સર્કસ ચલાવે છે.
રસપ્રદ.
બેબ્રા પણ ઓસ્કર જેવો જ અલગ છે સમાજથી, અને એ ઓસ્કરની પેલી અનોખી પ્રતિભાને ઓળખી કાઢે છે. બેબ્રા બહુ વ્યવહારુ, થોડો સિનિકલ માણસ છે. એ ઓસ્કરને જીવન જીવવાનો એક મંત્ર આપે છે.
શું મંત્ર આપે છે?
એ કહે છે, આપણે નાના માણસોએ હંમેશા જીતનારાઓની બાજુમાં રહેવું જોઈએ, પણ ક્યારેય એમનામાંથી એક ન બનવું. હંમેશા સ્ટેજ પર રહો, પ્રેક્ષકોમાં નહીં.
હમ, બહુ મહત્વની સલાહ. એટલે કે સત્તાની નજીક રહો, ફાયદો ઉઠાવો, પણ એના માટે પ્રતિબદ્ધ ન બનો. શું ઓસ્કર આ રસ્તો અપનાવે છે?
હા, લગભગ. એ બેબ્રાના થિયેટર ગ્રુપમાં જોડાઈ જાય છે. અને આ ગ્રુપ શું કરે છે? યુદ્ધ દરમિયાન જર્મન સૈનિકોના મનોરંજન માટે યુરોપના અલગ અલગ મોરચાઓ પર પ્રવાસ કરે છે.
ઓ, એટલે હવે ઓસ્કરની કલા, જે પહેલા વિરોધનું સાધન હતી,
એ હવે યુદ્ધ મશીનરીની સેવામાં વપરાય છે, સૈનિકોનું મનોરંજન કરે છે. આ એના જીવનનો સૌથી મોટો નૈતિક સમાધાનનો તબક્કો છે. જે શક્તિઓનો એ મનમાં તિરસ્કાર કરતો હતો, એ જ લોકોનું હવે મનોરંજન કરી રહ્યો છે.
કલાકાર અને સત્તા વચ્ચેનો આ જટિલ સંબંધ ગ્રાસ એને બરાબર પકડે છે, પણ આ અંધકાર વચ્ચે શું એને કોઈ આશા, કોઈ માનવીય હૂંફ મળે છે?
એક નાનકડી ક્ષણ માટે એને પ્રેમ થાય છે. ટ્રૂપમાં જ એક બીજી વામન કલાકાર છે, રોસ્વિથા રાગુના, ઇટાલિયન એક્રોબેટ છે. બો, પણ એ લાંબો ટકતો નથી.
શું થાય છે?
નોર્મેન્ડીમાં જ્યારે મિત્ર રાષ્ટ્રોનું ઉતરાણ થાય છે, પેલું ડી ડે, એ દરમિયાન થતા બોમ્બારામાં રોસ્વિતાનું મૃત્યુ થાય છે.
વધુ એક નુકસાન, વધુ એક ટ્રેજેડી. રોસ્વિતાના મૃત્યુ પછી ઓસ્કર શું કરે છે?
એ સાવ ભાંગી પડે છે, અને યુદ્ધના લગભગ અંતિમ દિવસોમાં એ પાછો ડેન્ઝિગ આવે છે. ત્યારે સોવિયત સેના શહેરમાં પ્રવેશી રહી છે, ચારે બાજુ અંધાધૂંધી છે.
હા,
અને ત્યાં એક અત્યંત વિચિત્ર અને અસ્તવ્યસ્ત દૃશ્યમાં એનો જર્મન પિતા આલ્ફ્રેડ રશિયન સૈનિકોથી બચવાનો પ્રયત્ન કરતો હોય છે, ગભરાટમાં. હવે અહીં થોડી અસ્પષ્ટતા છે કે ઓસ્કર આપે છે કે આલ્ફ્રેડ પોતે કાઢે છે, પણ આલ્ફ્રેડ એનો પેલો નાઝી પાર્ટીનો પિન ગળી જાય છે.
શું? પિન ગળી જાય છે?
હા, અને ગુંગળાઈને મરી જાય છે. એનું મૃત્યુ પણ એટલું બેહુદુ, એટલું ગ્રોટેસ્ક છે કે એમાં ભયાનકતા સાથે પેલું કાળું હાસ્ય ભળેલું લાગે.
ખરેખર આલ્ફ્રેડનો આવો અંત, એની આખી જિંદગીની જે નિષ્ક્રિયતા હતી, તકવાદીતા હતી, એનું જ પ્રતિબિંબ લાગે છે. પણ એના મૃત્યુ પછી એક બહુ મહત્વનો બનાવ બને છે, નહીં?
હા, એના અંતિમ સંસ્કાર વખતે ઓસ્કરનો જે માનવામાં આવતો પુત્ર છે કોર્ટ, જે ખરેખર તો એનો સાવકો ભાઈ હોઈ શકે, મારિયા અને આલ્ફ્રેડનો દીકરો,
હા,
એ કોર્ટ ઓસ્કર પર પથ્થર ફેંકે છે અને પથ્થર ઓસ્કરના માથામાં વાગે છે. અને બસ એ જ ક્ષણે, કદાચ આઘાતથી, કદાચ કોઈ આંતરિક પ્રેરણાથી, ઓસ્કર ફરીથી મોટો થવાનું, વિકસવાનું નક્કી કરે છે.
અને એ ક્યાં નક્કી કરે છે?
એ પોતાના પિતાની ખુલ્લી કબરમાં પડી જાય છે. અને ત્યાં જ એનો શારીરિક વિકાસ અચાનક, જાણે હિંસક રીતે, પીડાદાયક રીતે ફરી શરૂ થાય છે.
3 વર્ષે વિકાસ રોકવાનો નિર્ણય અને હવે પિતાની કબરમાં પડીને ફરી વિકસવાનો નિર્ણય, આ ખરેખર એક મોટો વળાંક છે. પેલું શાશ્વત બાળપણ હવે પૂરું, એક વિકૃત પુખ્તતાની શરૂઆત. તો હવે ત્રીજા અને અંતિમ ભાગમાં શું થાય છે? યુદ્ધ પછીના જર્મનીમાં આ નવો ઓસ્કર શું કરે છે?
યુદ્ધ પછીના પશ્ચિમ જર્મનીમાં ઓસ્કરનો વિકાસ તો થાય છે, પણ વિચિત્ર રીતે. એ ખૂંદવાળો યુવાન બને છે. એની પીઠ પર ખૂંદ આવી જાય છે.
ઓહ!
એ મારિયા, આલ્ફ્રેડની વિધવા, કર્ટની માં સાથે ડ્યુસેલડોર્ફ શહેરમાં રહેવા જાય છે. આ નવ જર્મની છે. આર્થિક ચમત્કારનો સમય. ભૂતકાળને ભૂલી જઈને ભૌતિક સમૃદ્ધિ અને પુનર્નિર્માણ પર જ બધું ધ્યાન છે.
અને ઓસ્કરની ખોંદ, એ શેનું પ્રતીક લાગે છે? કદાચ એ જર્મની પોતે જે અપરાધભાવનો બોજ ઊંચકીને ફરી રહ્યું છે એનું શારીરિક સ્વરૂપ.
બિલકુલ, બહુ સચોટ વાત કરી. ઓસ્કર આ નવા સમાજમાં પોતાનું સ્થાન શોધવાનો પ્રયત્ન કરે છે. પહેલા તો કબરો માટે પથ્થર કોતરવાનું કામ કરે છે. અને પછીથી જેઝ મ્યુઝિક ક્લબમાં પોતાનો પેલો ટીન ડ્રમ વગાડીને ખૂબ ફેમસ થાય છે, પૈસા કમાય છે.
એ જ ડ્રમ જે પહેલા વિરોધ અને સ્મૃતિનું પ્રતીક હતું,
હા, હવે મોટાભાગે મનોરંજનનું સાધન બની ગયું છે.
પણ શું ભૂતકાળ એનો પીછો છોડે છે? આટલું બધું જોયા અને કર્યા પછી?
ક્યારે નહીં, એ ક્યાં છોડે. એક નર્સની હત્યાના આરોપમાં ફસાઈ જાય છે.
ઓહ!
અને રસપ્રદ વાત એ છે કે એણે હત્યા નથી કરી, છતાંય ગુનો કબૂલી લે છે.
કેમ?
કારણ કે એને લાગે છે કે પેલું માનસિક આરોગ્ય કેન્દ્ર, જ્યાંથી વાર્તા શરૂ થઈ હતી, એ જેલ કરતાં વધુ સુરક્ષિત છે. એને એક આશ્રયસ્થાન તરીકે જુએ છે, જ્યાં એ આ અસહ્ય લાગતી દુનિયાથી દૂર રહી શકે અને શાંતિથી પોતાની આત્મકથા લખી શકે. એ જ આત્મકથા જે આપણે અત્યાર સુધી સાંભળી.
એટલે આશ્રયસ્થાન એ મુક્તિ નથી, પણ એક પ્રકારની પીછેહટ છે, જવાબદારીમાંથી છટકવાની વધુ એક કોશિશ. નવલકથાનો અંત કેવો આવે છે? શું એને શાંતિ મળે છે?
શાંતિ? ના, અંત તો અત્યંત અસ્પષ્ટ ને કહી શકાય કે ભયાવહ છે. ઓસ્કરને હવે આશ્રયમાંથી છોડવામાં આવનાર છે, પણ એ ડરેલો છે.
શેનાથી ડરે છે?
એને લાગે છે કે કાળી ડાકણ, ધ બ્લેક વિચ, એનો પીછો કરી રહી છે. હવે આ કાળી ડાકણ કોણ છે? શું એ એનો પોતાનો અપરાધભાવ છે, એનો ભૂતકાળ જેને છોડતો નથી? શું એ મૃત્યુ છે, કે પછી સમાજ છે જેને ક્યારેય નહીં સ્વીકારે? આ બધા પ્રશ્નો સાથે નવલકથા પૂરી થાય છે. ઓસ્કરનો છેલ્લો સવાલ એ જ છે, મારો પીછો કોણ કરી રહ્યો છે?
આખી કથામાંથી પસાર થયા પછી મને લાગે છે કે અપરાધભાવ અને સ્મૃતિ, આ બે મુદ્દા સૌથી વધુ ઘેરા બનીને સામે આવે છે, નહીં? ખાસ કરીને એવા સમાજમાં જે ભૂતકાળને ભૂલવા, ભૂંસી નાખવા માંગે છે.
ચોક્કસપણે. ઓસ્કર જાણે એ ભૂંસાવા મતથી સ્મૃતિઓનો જીવતો જાગતો ભંડાર છે. એનું ડ્રમ વગાડવું એ જ ભૂતકાળને ફરી જગાડવાની ક્રિયા છે. ગ્રાસ બહુ સ્પષ્ટ રીતે કહેવા માગે છે કે ભાઈ, વ્યક્તિગત અને સામૂહિક અપરાધભાવને તમે દબાવી નહીં શકો. એ પાછો આવશે જ, કદાચ વિકૃત સ્વરૂપે, ઓસ્કરની ખૂંદ બનીને, પેલી કાળી ડાકણ બનીને, પણ એ સપાટી પર આવશે જ.
અને પેલો કલાકારની ભૂમિકાનો પ્રશ્ન, ઓસ્કરે કલાનો ઉપયોગ વિરોધ માટે પણ કર્યો અને પછી સૈનિકોના મનોરંજન માટે, એટલે કે સહયોગ માટે પણ. પેલી બેબ્રાની ફિલોસોફી, હંમેશા સ્ટેજ પર રહો, એને જાણે યોગ્ય ઠેરવે છે, પણ શું એ ખરેખર નૈતિક રીતે યોગ્ય છે?
એ જ તો મોટો સવાલ છે ને. અને ગ્રાસ એનો કોઈ સહેલો જવાબ નથી આપતા. એ કહે છે કે કલા કંઈ શુદ્ધ નથી રહી શકતી, એ સમયના સમાધાનોથી, રાજકારણથી પર નથી. કલાકાર સાક્ષી પણ છે અને ક્યારેક સહભાગી પણ બની જાય છે.
અને ગ્રાસ જે રીતે પેલું વિચિત્ર તત્વ વાપરે છે, એગ્નેસનું માછલી ખાઈને મરવું, આલ્ફ્રેડનું પેલું પિન ગળી જવું, ઓસ્કરનું વામન રહી જવું, પછી ખૂંદવારું બનવું, આ બધું ખાલી ચોંકાવવા માટે નથી ખરું ને?
ના, જરાય નહીં. એ તો એ યુગની જે નૈતિક અને આધ્યાત્મિક વિકૃતિ હતી, ઇતિહાસની જે બેહુદગી હતી, એને દર્શાવવાનો એમનો રસ્તો છે. જાણે કહે છે કે જુઓ, વાસ્તવિકતા પોતે જ આટલી વિચિત્ર અને ભયાનક હતી.
સાચી વાત છે. આ ઉપરાંત ઓળખનો પ્રશ્ન, ઓસ્કરની પોતાની વહેંચાયેલી ઓળખ અને ડેન્ઝિંગ શહેરની સંઘર્ષમય ઓળખ અને પેલો વિરોધ વિરુદ્ધ સહભાગીતાનો મુદ્દો, આ બધું સતત ચાલતું રહે છે.
અને આ બધું કહેવા માટે ગ્રાસની જે કથન શૈલી છે એ પણ કમાલની છે. પહેલી વાત તો એ કે આપણો વાર્તા કહેનાર ઓસ્કર એ પોતે જ એક અવિશ્વસનીય કથાવાચક છે.
અનરિલાયબલ નેરેટર.
હા, કારણ કે માનસિક આરોગ્ય કેન્દ્રમાંથી લખી રહ્યો છે.
બરાબર.
અને એ વારંવાર પોતાના વિશે વાત કરતી વખતે હુંને બદલે ઓસ્કર એમ ત્રીજા પુરુષમાં વાત કરે છે, જાણે પોતાના જ કાર્યોથી અંતર રાખવા માંગતો હોય.
ઓસ્કરનું ન વધુ, એની કાચ તોડતી ચીસ, આ બધું ઐતિહાસિક ઘટનાઓની સાથે એવી રીતે વણાઈ ગયું છે જાણે સાવ સામાન્ય વાત હોય.
હા, અને એનાથી ઇતિહાસની અતાર્કિકતા, એનું ગાંડપણ વધુ સ્પષ્ટ થાય છે. અને પ્રતીકો, ટેન્ડ્રમ, પેલું કાચ તોડવું, છેલ્લે આવતી કાળી ડાકણ, આ બધા ખૂબ શક્તિશાળી પ્રતીકો છે. આખી નવલકથા જાણે 20મી સદીના જર્મનીનું એક મોટું રૂપક બની જાય છે.
સાચું કહું તો ધ ટેન્ડ્રમ વાંચવી એ કોઈ હળવો ફૂલ અનુભવ નથી, એ અસ્વસ્થ કરે છે, હચમચાવી નાખે છે,
પણ અવિસ્મરણીય છે. ગ્રાસ આપણને એક એવા પાત્રના મનમાં ઉતારે છે જે નૈતિક રીતે અત્યંત સંદિગ્ધ છે. કદાચ આપણને ગમે પણ નહીં, પણ આપણે એની નજરથી દુનિયા જોવા મજબૂર થઈ જઈએ છીએ. એનું કાળું હાસ્ય, કાવ્યાત્મક ગદ્ય અને ભયાનકતાનું મિશ્રણ એક અનોખો જ અનુભવ કરાવે છે.
તે ચોક્કસપણે સારા ખરાબ પીડિત ગુનેગારની આપણી જે સહેલી વ્યાખ્યાઓ હોય છે એને પડકારે છે અને અંતે પેચેલા પ્રશ્નો સાથે છોડી જાય છે. અપરાધ ભાવ ખરેખર છે શું? ઇતિહાસના આટલા મોટા પાગલપન સામે એક વ્યક્તિની જવાબદારી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય?
નિશંકપણે આ એક સીમાચિહ્નરૂપ લેન્ડમાર્ક કૃતિ છે જે ઐતિહાસિક આઘાત અને નૈતિક જટિલતાઓનો સામનો કરવાની ગજબની હિંમત બતાવે છે.
અને સ્મૃતિ, સહભાગીતા અને જવાબદારી અંગેના તેના સવાલો આજે પણ એટલા જ પ્રસ્તુત અને વિચારવા જેવા છે. એ આપણને આપણા પોતાના સમય અને સમાજ વિશે પણ વિચારવા મજબૂર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.